આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે. બિહારમાં યોજાયેલી ખાસ ઊંડાણપૂર્વકની સમીક્ષા, એસઆઈઆર અને અન્ય મુદ્દાઓ પર બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમાન્ડેઝ માર્કોસ જુનિયરે એશિયામાં વિકાસ માટે ભારત સાથે વ્યાપક ભાગીદારી માટે હાકલ કરી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મોસ્કોમાં રશિયન સુરક્ષા પરિષદના વડા સાથે મુલાકાત કરી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી દિવસોમાં મળવા માટે સંમત થયા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. નવી દિલ્હીમાં એમએસ સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતીનો ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર માને છે કે દેશની પ્રગતિનો આધાર ખેડૂતોની શક્તિ છે.
हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે ભારત દૂધ, કઠોળ અને શણનો વિશ્વનો નંબર એક ઉત્પાદક દેશ છે. તેમણે કહ્યું કે ડોક્ટર સ્વામીનાથને ભારતને ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે ચળવળનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે ડોક્ટર સ્વામીનાથનના વિચારો અને અભિગમ આજે પણ ભારતના કૃષિ ક્ષેત્રમાં દેખાય છે. તેમણે આબોહવા સ્થિતિસ્થાપક પાકોની શક્ય તેટલી વધુ જાતો વિકસાવવા અને ગરમી પ્રતિરોધક પાક પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
डॉक्टर स्वामीनाथन ने एक कदम आगे बढ़ते हुए बायो हैप्पीनेस का आइडिया दिया. डॉक्टर स्वामीनाथन कहते थे कि बायोडायवर्सिटी की ताकत से हम स्थानीय लोगों के जीवन में बहुत बड़ा बदलाव ला सकते हैं. लोकल रिसोर्सेज के इस्तेमाल से लोगों के लिए आजीविका के नए साधन बना सकते हैं.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદ ભવનમાં તામિલનાડુના ખેડૂતોના એક જૂથને મળ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ખેડૂતોના અનુભવો, નવીનતા પર તેમના વિચારો, ઉત્પાદકતા વધારવા અને નવી કૃષિ તકનીકો અપનાવવાના તેમના પ્રયાસો વિશે સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થયા. બિહારમાં યોજાયેલી ખાસ ઊંડાણપૂર્વકની સમીક્ષા, એસઆઈઆર અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા થયેલા હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. બીજી વખત મુલતવી રાખ્યા પછી બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી પક્ષો સૂત્રોચ્યાર કરતા ગૃહની મધ્યમાં ધસી આવ્યા હતા અને એસઆઈઆર મુદ્દા પર ચર્ચાની માંગણી શરૂ કરી. હોબાળા વચ્ચે ગૃહે મણિપુર વસ્તુ અને સેવા કર સુધારા બિલ 2025 અને મણિપુર એપ્રોપ્રિએશન નંબર 2 બિલ 2025 પસાર કર્યા. વિપક્ષે એસઆઈઆર અને વિવિધ મુદ્દે હોબાળો કરતા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી. રાજ્યસભામાં પણ પ્રથમ મુલતવી રાખ્યા પછી જ્યારે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યે શરૂ થઈ ત્યારે વિપક્ષી પક્ષોએ એસઆઈઆર મુદ્દા પર સૂત્રોચ્યાર શરૂ કર્યા. હોબાળા વચ્ચે ગૃહે કોસ્ટલ શિપિંગ બિલ 2025 પસાર કર્યું. હોબાળા વચ્ચે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી દિવસ માટે મુલતવી રાખી. રાજ્યસભાની મંજૂરી સાથે સંસદે આજે કોસ્ટલ શિપિંગ બિલ 2025 પસાર કર્યું. લોકસભાએ આ બિલ પહેલાથી જ પસાર કર્યું હતું. આ બિલ દેશના દરિયાકાંઠાના પાણીમાં જહાજોના વેપારનું નિયમન કરે છે. આ બિલ પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સુધારા પહેલ છે. લોકસભાએ આજે મણિપુર વસ્તુ અને સેવા કર સુધારા વિધેયક 2025 પસાર કર્યું. આ વિધેયક મણિપુર રાજ્યમાં વસ્તુ અને સેવા કર એક્ટ 2017માં સુધારો સૂચવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ વિધેયક રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના કારણે લાવવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે. આ એક બંધારણીય આવશ્યકતા છે, કારણ કે જો વિધેયક પસાર નહીં થાય તો રાજ્યને ઘણા સમય પહેલા જીએસટી કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયેલા જીએસટી સુધારાઓને લાગુ કરવામાં મુશ્કેલી પડશે અને તેની આવક પર અસર પડશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારો 22 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે. આગામી 9 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. દરમિયાન રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDAએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પસંદ કરવા માટે અધિકૃત કર્યા છે. પત્રકારોને સંબોધતા સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આજે સંસદ પરિષદમાં યોજાયેલી એનડીએ સંસદીય પક્ષના નેતાઓની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
NDA पार्लियामेंट्री पार्टी का फ्लोर लीडर्स का बैठक में प्रस्तावना पास किया है कि उपराष्ट्रपति का चुनाव के लिए प्रोसेस को आगे बढ़ाने के लिए और कैंडिडेट का नाम तय करने के लिए पूरा अधिकार प्रधानमंत्री मोदी जी और साथ में राज्यसभा में सदन के नेता JP नड्डा जी को सौंपा है. प्रधानमंत्री जी के नेतृत्व में जो भी निर्णय होगा वो सब सर्वसम्मति से NDA पार्टी समर्थन करेंगे.
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમાન્ડેઝ માર્કોસ જુનિયરે એશિયામાં વિકાસ માટે ભારત સાથે વ્યાપક ભાગીદારી માટે હાકલ કરી છે. તેઓ આજે બેંગલુરૂમાં ફિલિપાઇન્સ ઇન્ડિયા બિઝનેસ ફોરમને સંબોધિત કરી રહ્યા હતા. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો પ્રાદેશિક જ્ઞાન વહેંચણીને આકાર આપી શકે છે, પુરવઠામાં સુધારો કરી શકે છે અને પ્રદેશમાં સમાવિષ્ટ નવીનતા સુનિશ્ચિત કરી શકે છે. તેમણે ઇલેક્ટ્રિક વાહનો, અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ, નવીનીકરણીય ઉર્જા, કૃષિ, આરોગ્ય સંભાળ અને સાયબર સુરક્ષા જેવા 6 પ્રાથમિકતા ક્ષેત્રોમાં લાંબા ગાળાના સહયોગની ચર્ચા કરી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે આજે મોસ્કોમાં રશિયન સુરક્ષા પરિષદના વડા સેરગેઈ શોઇગુ સાથે મુલાકાત કરી. શ્રી ડોભાલે કહ્યું કે ભારતનો રશિયા સાથે મજબૂત અને લાંબા સમયથી ચાલતો સંબંધ છે અને તેઓ આ સંબંધને મહત્વ આપે છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય વાટાઘાટો થઈ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે અને તેમની મુલાકાતની તારીખો લગભગ નક્કી થઈ ગઈ છે. ક્રેમલિનના એક સહયોગીએ જણાવ્યું છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી દિવસોમાં મળવા માટે સંમત થયા છે. આજે અમેરિકાના રાજદૂત સ્ટીવ વિડકોફ રશિયન પ્રમુખ સાથે વાતચીત કરશે, તે પછી ટ્રમ્પ અને પુતિન વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે. ક્રેમલિનના સહયોગી યુરી ઉશાકોવે કહ્યું કે ટ્રમ્પ અને પુતિન વચ્ચે બેઠકના સ્થળ પર એક કરાર થયો છે, તેની વિગતવાર જાહેરાત પછી કરવામાં આવશે. ગુજરાત રાજ્યના 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આવતીકાલથી 15 ઓગસ્ટ સુધી એક વિશાળ હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા અભિયાન શરૂ કરશે. રમતગમત અને યુવા બાબતોના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ અભિયાનમાં રાજ્યભરમાં ભવ્ય તિરંગા યાત્રા, સ્વચ્છતા રેલી અને અનેક દેશભક્તિ કાર્યક્રમોનો સમાવેશ થશે. આજે દેશભરમાં 11મો રાષ્ટ્રીય હાથવણાટ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ દિવસ ભારતની સમૃદ્ધ વણાટ પરંપરાઓની ઉજવણી કરવાનો છે, જે નાગરિકોની સર્જનાત્મકતા દર્શાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે. બિહારમાં યોજાયેલી ખાસ ઊંડાણપૂર્વકની સમીક્ષા SIR અને અન્ય મુદ્દાઓ પર બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમાન્ડેઝ માર્કોસ જુનિયરે એશિયામાં વિકાસ માટે ભારત સાથે વ્યાપક ભાગીદારી માટે હાકલ કરી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મોસ્કોમાં રશિયન સુરક્ષા પરિષદના વડા સાથે મુલાકાત કરી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી દિવસોમાં મળવા માટે સંમત થયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.